એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી ચર્ચા ખરેખર વિચાર માંગી લે તેવી છે. આપણે વાત કરી રહ્યા છીએ રે કર્ઝવેઇલના પુસ્તક મનનું સર્જન, માનવ વિચારનું રહસ્ય વિશે. સવાલ એ છે કે શું આપણે મન ખરેખર આપણા મનને સમજી શકીએ, એને ડીકોડ કરી શકીએ, અને જો કરી શકીએ તો એનો અર્થ શું થાય?
બિલકુલ. અને આ સવાલ, ખબર છે, આજે કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વનો છે. આપણે જોઈ રહ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આપણા જીવનમાં કેવી રીતે વધુને વધુ જોડાઈ રહ્યું છે. એટલે મગજ કેવી રીતે કામ કરે છે એ સમજવું એ હવે ખાલી વિજ્ઞાનનો વિષય નથી રહ્યો.
હા, એ તો છે.
પણ એઆઈનું ભવિષ્ય શું હશે, ટેકનોલોજી કઈ દિશામાં જશે, અને કદાચ મન આપણા પોતાના અસ્તિત્વનું ભવિષ્ય પણ, એના માટે આ સમજણ બહુ જરૂરી બની ગઈ છે. અને આ પુસ્તક આ જ દિશામાં એક મોટો, એમ કહી શકાય કે, દાવો કરે છે.
તો આ દાવા પાછળ કોણ છે? જરા રે કર્ઝવેઇલ વિશે વાત કરીએ. એમનું નામ ટેકનોલોજી અને ભવિષ્યના અનુમાનો સાથે બહુ ગાઢ રીતે જોડાયેલું છે, ખરું ને?
હા, ચોક્કસ. રે કર્ઝવેઇલ ખાલી લેખક નથી, એ પોતે એક સફળ શોધક છે, ભવિષ્યવેત્તા છે, અને અત્યારે તો ગૂગલમાં એન્જિનિયરિંગના ડાયરેક્ટર પણ છે. ત્યાં એ મશીન ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. એમનું જે શરૂઆતનું કામ હતું, પેલું ઓસીઆર,
હા, ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન,
બરાબર, અને ટેક્સ્ટ ટુ સ્પીચ, સ્પીચ રેકોગ્નિશન, આ બધી ટેકનોલોજીમાં એમનું કામ બહુ પાયાનું રહ્યું છે.
ઓકે, એટલે એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ, મતલબ કે બંનેનો અનુભવ છે. એક બાજુ કમ્પ્યુટર વિજ્ઞાનની ઊંડી સમજ અને એઆઈ સિસ્ટમ બનાવવાનો નક્કર અનુભવ, અને બીજી બાજુ જોઈએ તો
ન્યુરોસાયન્સ અને ફિલોસોફીમાં પણ ઊંડો રસ.
બિલકુલ. આ જ એમનું જે કોમ્બિનેશન છે એ એમને મન અને બુદ્ધિ જેવા અઘરા વિષય પર લખવા માટે બહુ યોગ્ય બનાવે છે. અને એમનો એક બહુ જાણીતો સિદ્ધાંત પણ છે, પ્રવેગક વળતરનો નિયમ, લો ઓફ એક્સેલરેટિંગ રિટર્ન્સ.
હા, એમના વિશે સાંભળ્યું છે. એમનું માનવું છે કે ટેકનોલોજીની પ્રગતિ સીધી લીટીમાં નથી થતી, પણ એ ઘાતાંકીય રીતે, એટલે કે એક્સપોનેન્શિયલી આગળ વધે છે. આ વિચાર એમના ઘણા અનુમાનો અને આ પુસ્તકના તારણોનો આધાર છે.
ઓકે, ચાલો ત્યારે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. કર્ઝવેઇલનો મુખ્ય તર્ક શું છે? શું એ ખરેખર મન બનાવવાની કોઈ રેસીપી આપે છે?
હા હા, એક રીતે કહીએ તો હા. પુસ્તકનો સૌથી મોટો અને કદાચ ક્રાંતિકારી દાવો એ જ છે કે માનવ વિચાર, આપણી ચેતના, આપણી સર્જનાત્મકતા, આ બધું કંઈ પેલું ગૂઢ રહસ્ય નથી.
અચ્છા.
હા, એ આપણા મગજનો એક ભાગ છે, નિયોકોર્ટેક્સ. એના દ્વારા ચાલતા એક શક્તિશાળી પણ સમજી શકાય એવા અલ્ગોરિધમનું પરિણામ છે આ બધું.
નિયોકોર્ટેક્સ એટલે પેલો મગજનો બહારનો આમ કરચલીવાળો દેખાય એ ભાગ, બરાબર?
હા, પણ આ અલ્ગોરિધમ શું છે, એ કેવી રીતે કામ કરે છે?
કર્ઝવેઇલ એને કહે છે પેટર્ન રેકોગ્નિશન થિયોરી ઓફ માઇન્ડ, ટૂંકમાં પીઆરટીએમ. મૂળ વિચાર એ છે કે આપણું મગજ સતત પેટર્ન ઓળખવાનું કામ કરે છે, પછી એને યાદ રાખે છે, અને એના આધારે ભવિષ્યમાં શું થશે એની આગાહી કરે છે.
પેટર્ન ઓળખવાનું અને આગાહી કરવાનું. હા, અને આ બધું એક વંશવેલો એટલે કે હાયરાર્કીમાં ગોઠવાયેલું છે.
વંશવેલો પેટર્ન ઓળખ એટલે સ્તર પ્રમાણે પેટર્ન ઓળખવી. કંઈક ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. એમ સમજો ને કે આપણે કોઈ શબ્દ કેવી રીતે વાંચીએ છીએ. પહેલાં તો આપણી આંખો અક્ષરોના આકાર જેવી સાવ બેઝિક પેટર્ન જુએ છે, લીટીઓ, વળાંક વગેરે.
હા.
પછી મગજના ઉપરના સ્તરો આ નાની પેટર્નને જોડીને અક્ષરો ઓળખે છે, જેમ કે ક, મ, અળ.
ઓકે.
એનાથી ઉપરના સ્તરો આ અક્ષરોને જોડીને આખો શબ્દ ઓળખે છે, કમળ. અને આ જ રીતે આગળ ને આગળ વાક્યો, વિચારો અને છેક જટિલ ખ્યાલો સુધી પહોંચાય છે. આ આખી પ્રોસેસ સાદી પેટર્નથી જટિલ પેટર્ન સુધી જવાની એ જ છે વંશવેલો પેટર્ન ઓળખ.
સમજાયું. એટલે કર્ઝવેઇલ કહે છે કે આ જ પ્રક્રિયા આપણા વિચારનું મૂળ છે, અને જો આપણે આ અલ્ગોરિધમ બરાબર સમજી લઈએ તો પછી આપણે એને મશીનમાં પણ બનાવી શકીએ.
બિલકુલ. પુસ્તકનો મુખ્ય હેતુ જ આ છે. એક તો માનવ વિચાર પરથી પેલું રહસ્યનું આવરણ હટાવવું, બીજું PRTM દ્વારા એ કેવી રીતે કામ કરે છે એની સ્પષ્ટ સમજ આપવી, અને ત્રીજું એને કમ્પ્યુટરમાં કઈ રીતે ઉતારી શકાય એની એક બ્લુપ્રિન્ટ આપવી, જેનાથી એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવી શકાય જે સાચી હોય અને કદાચ સભાન પણ હોય.
ઓહો, આ તો ખરેખર બહુ મોટી વાત થઈ. પુસ્તક આપણને કઈ રીતે આ બધા મુદ્દાઓ સમજાવે છે, એની સફર કેવી છે?
કર્ઝવેલ શરૂઆત કરે છે કેટલાક વિચાર પ્રયોગોથી, બહુ રસપ્રદ છે. જેમ કે એ પૂછે છે કે ધારો કે તમારા મગજનો એક પછી એક ન્યૂરોન કાઢીને એના જેવું જ કામ કરતું ઇલેક્ટ્રોનિક ચિપ લગાવી દઈએ તો શું તમે એ જ રહેશો?
સારો સવાલ છે.
આનાથી એ મુદ્દા પર લાવે છે કે આપણી ઓળખ આપણા ભૌતિક શરીર કરતાં આપણા મગજમાં જે માહિતીની પેટર્ન છે એની સાથે વધુ જોડાયેલી છે. જાણે કે આપણું મન એક સોફ્ટવેર હોય અને શરીર હાર્ડવેર.
એટલે કે આપણું હાર્ડવેર ભલે બદલાય, પણ જો સોફ્ટવેર એ જ રહે તો આપણે એ જ રહીએ. વાહ, આ વિચાર જ કેટલું બધું બદલી નાખે છે
ખરેખર. પછી એ નિયોકોર્ટેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાં એ ન્યુરોસાયન્ટિસ્ટ વર્નન માઉન્ટકાસલના કામનો ઉલ્લેખ કરે છે. માઉન્ટકાસલે બતાવ્યું કે નિયોકોર્ટેક્સની જે રચના છે એ આશ્ચર્યજનક રીતે એકસરખી છે.
એકસરખી
મતલબ
કે ભલે એ ભાગ દ્રષ્ટિ માટે કામ કરતો હોય કે ભાષા માટે કે પછી તર્ક માટે, એનું મૂળભૂત બંધારણ સરખા મોડ્યુલ્સનું જ બનેલું છે, જેને કોર્ટિકલ કોલમ કહે છે.
આ વાત જ અદ્ભુત છે. જો આટલા અલગ અલગ કામ કરતા મગજના ભાગોનું બંધારણ સરખું હોય તો એનો સીધો અર્થ એ થયો કે બધા એક જ મૂળભૂત અલ્ગોરિધમ પર કામ કરતા હોવા જોઈએ.
બરાબર, એટલે કે પેલી પેટર્ન ઓળખ પર. કર્ઝવેલ અંદાજે કહે છે કે આપણા મગજમાં આવા લગભગ 300 મિલિયન પેટર્ન ઓળખનારા મોડ્યુલ્સ છે.
300 મિલિયન?
હા, અને આ મોડ્યુલ્સ પેલી મંશવેલો એટલે કે હાયરાર્કીમાં કામ કરે છે, જેની આપણે હમણાં વાત કરી. માહિતી નીચેથી ઉપર જાય છે, બોટમ અપ, સંવેદનાઓથી શરૂ થાય અને અમૂર્ત વિચારો સુધી પહોંચે. પણ એટલું જ નથી,
બીજું શું છે?
ઉપરથી નીચે પણ સૂચનાઓ આવે છે, ટોપ ડાઉન, આગાહીઓ.
ઉપરથી નીચે આગાહી, એ વળી શું? ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. ધારો કે આપણે કોઈ મિત્રને ભીડમાં શોધી રહ્યા છીએ, તો આપણું મગજ ખાલી ચહેરાઓના આકારો જે નીચેથી ઉપર આવે છે એ જ નથી જોતું, પણ એ મિત્ર ત્યાં હશે એવી આપણી જે અપેક્ષા છે જે ઉપરથી નીચે આવે છે એ પણ ઓળખવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
ઓકે ઓકે, સમજાયું.
કર્ઝવેલ કહે છે કે આ જે સતત ચાલતી પ્રક્રિયા છે, નીચેથી આવતી માહિતી અને ઉપરથી આવતી આગાહીઓ વચ્ચેનો જે સતત તાલમેલ છે, એ જ ખરેખર વિચારવું છે.
બરાબર, આ તો થઈ તર્ક અને વિચારની વાત. પણ પછી આપણી લાગણીઓ, આપણા આવેગો, પેલી સહજ વૃત્તિઓ, એ બધું ક્યાંથી આવે? શું એ પણ આ પેટર્ન ઓળખનો જ ભાગ છે?
સારો સવાલ છે. અહીં કર્ઝવેલ જૂના મગજની વાત કરે છે, જેમાં પેલું એમિગડાલા આવે, જે ભય જેવી લાગણીઓ સાથે જોડાયેલું છે, અને હિપ્પોકેમ્પસ છે, જે યાદશક્તિ માટે છે. આ બધા સબકોર્ટિકલ ભાગો છે. કર્ઝવેલના મતે આ જૂનું મગજ આપણા નવા મગજ એટલે કે નિયોકોર્ટેક્સ માટે લક્ષ્યો અને પ્રેરણા પૂરા પાડે છે. જેમ કે એમિગડાલા ભયનો સંકેત આપે એટલે લક્ષ્ય થયું, ભયથી બચો, તો નિયોકોર્ટેક્સ પરિસ્થિતિની પેટર્ન ઓળખીને, દાખલા તરીકે શિકારીને ઓળખીને એ ભયથી બચવા માટે શું કરવું એની યોજના ઘડે છે.
ઓકે, એટલે કે લાગણીઓ અને તર્ક બંને સાથે મળીને કામ કરે છે. પણ પછી પેલી ઉચ્ચ ગણાતી બાબતો, પ્રેમ, રમૂજ, કલા, સર્જનાત્મકતા, એનું શું? શું એ પણ આ પેટર્ન ઓળખના મોડેલમાં ફિટ થાય છે?
કર્ઝવેલનો દાવો છે કે હા. એ માને છે કે આ કોઈ જાદુઈ ગુણધર્મો નથી, પણ જ્યારે પેલી પેટર્ન ઓળખવાની સિસ્ટમ પૂરતી જટિલ બને ત્યારે તેમાંથી ઉદ્ભવતી ઇમર્જન્ટ વર્તણૂકો છે આ બધી.
જેમ કે
સર્જનાત્મકતા એ શું છે? તો કે જૂની પેટર્નને નવી અને ઉપયોગી રીતે જોડવી. પ્રેમ એ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી બધી શીખેલી પેટર્નનો એક જટિલ સમૂહ છે, અને રમૂજ એ અપેક્ષિત પેટર્નમાં અચાનક આવતો ભંગાણ છે જે આપણા મગજની આગાહીને એક મજેદાર રીતે ખોટી પાડે છે.
આ બધું સિદ્ધાંતિક રીતે તો બહુ રસપ્રદ લાગે છે, પણ શું આને ખરેખર પ્રેક્ટિકલમાં ઉતારી શકાય? શું કમ્પ્યુટરમાં આવું મગજ બનાવી શકાય?
હા, કર્ઝવેલ એ દિશામાં પણ વાત કરે છે. એ કેટલાક ગાણિતિક મોડેલ્સનો ઉલ્લેખ કરે છે, જેમ કે હાયરાર્કિકલ હિડન માર્કો મોડેલ્સ,
HHMS.
હા,
આ નામ તો ભારે લાગે છે.
હા, નામ ભલે જટિલ લાગે, પણ મૂળ વિચાર એ છે કે આવા મોડેલ્સ ક્રમિક માહિતી, જેમ કે ભાષા કે સંગીત, એમાં પેટર્ન ઓળખવામાં બહુ સારા હોય છે. અને જો આવા મોડેલ્સને પેલી વંશવેલોમાં ગોઠવવામાં આવે તો એ નિયોકોર્ટેક્સની જેમ શીખી શકે છે.
અચ્છા.
ગૂગલની જે વોઇસ સર્ચ છે કે ટ્રાન્સલેશન સેવાઓ છે, એ અમુક અંશે આ પ્રકારના અભિગમની સફળતાના શરૂઆતના ઉદાહરણો કહી શકાય.
ઓકે. અને આ બધાની વચ્ચે પેલો સૌથી મોટો સવાલ, ચેતના, કોન્શિયસનેસ, એનું શું? શું મશીન ક્યારે સભાન થઈ શકે?
કર્ઝવેલનો મત અહીં પણ એકદમ સ્પષ્ટ છે. એ ચેતનાને કોઈ રહસ્યમય વસ્તુ નથી ગણતા, પણ એક જટિલ સિસ્ટમનો ઉભરતો ગુણધર્મ માને છે.
ઉભરતો ગુણધર્મ?
હા, એટલે કે જ્યારે કોઈ સિસ્ટમ એટલી જટિલ બને કે તે પોતાની આસપાસની દુનિયાનું એક મોડેલ બનાવી શકે અને મોડેલમાં પોતાનું સ્થાન પણ સમજી શકે, એટલે કે પોતાના વિચારો વિશે પણ વિચારી શકે, ત્યારે તે ચેતનાનો અનુભવ કરે છે એમ કર્ઝવેલ માને છે. અને દલીલ કરે છે કે જો આપણે PRTM પર આધારિત પૂરતી જટિલ AI બનાવીશું તો એ પોતે સભાન હોવાનો દાવો કરશે, અને આપણી પાસે એ દાવાને નકારવાનો કોઈ નક્કર તાર્કિક આધાર નહીં હોય.
બાપરે, આ તો ખરેખર સ્તબ્ધ કરી દે તેવી વાત છે. અને સ્વતંત્ર ઈચ્છા, ફ્રી વિલ, એના વિશે શું કહે છે? શું આપણી પાસે ખરેખર પસંદગી કરવાની સ્વતંત્રતા છે?
કર્ઝવેલ કહે છે કે સ્વતંત્ર ઈચ્છાનો અનુભવ આપણને થાય છે એ એકદમ વાસ્તવિક છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એ કદાચ એક ભ્રમ છે.
ભ્રમ?
હા, આપણા નિર્ણયો આપણા મગજની અત્યંત જટિલ પણ મૂળભૂત રીતે કદાચ નિર્ધારિત ડિટર્મિનિસ્ટિક અથવા સંભાવના આધારિત પ્રોબેબિલિસ્ટિક પ્રક્રિયાઓનું જ પરિણામ છે. પણ સિસ્ટમ એટલી જટિલ છે કે આપણને એમ લાગે છે કે જાણે આપણે સ્વતંત્ર રીતે પસંદગી કરી રહ્યા છીએ.
ઓકે. અને ફરી પાછા આપણે પેલા ઓળખના મુદ્દા પર આવી ગયા કે આપણે આપણું સોફ્ટવેર છીએ.
બરાબર. આપણી ઓળખ એટલે શું? આપણી યાદો, આપણી કુશળતા, આપણું વ્યક્તિત્વ, આ બધું માહિતીની પેટર્ન તરીકે મગજમાં સંગ્રહાયેલું છે. કર્ઝવેલ સરસ ઉદાહરણ આપે છે નદીનું. જેમ નદીમાં પાણીના અણુઓ સતત બદલાતા રહે છે, પણ એનો વહેણ, એની પેટર્ન ટકી રહે છે.
હા,
એમ જ આપણા શરીરના કોષો ભલે બદલાતા રહે, પણ આપણી ઓળખની પેટર્ન ટકી રહે છે. આ વિચાર જ પેલું માઇન્ડ અપલોડિંગ, એટલે કે ભવિષ્યમાં આપણી ચેતનાને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાની સૈદ્ધાંતિક શક્યતા ઊભી કરે છે. અને અંતે કર્ઝવેલ પાછા એમના પેલા પ્રવેગક વળતરના નિયમ પર આવે છે અને ભવિષ્યની વાત કરે છે.
બરાબર. એમનું માનવું છે કે કમ્પ્યુટિંગ પાવર અને ડેટા જે ઝડપે વધી રહ્યા છે એ પણ ઘાતાંકીય દરે, એના કારણે કદાચ 2030ના દાયકા સુધીમાં માનવ મગજનું સંપૂર્ણ સિમ્યુલેશન કરવું શક્ય બની શકે છે.
આટલું જલ્દી? હા, એવો એમનો અંદાજ છે. એ સ્ટ્રોંગ AI સામેના જે વાંધાઓ છે, જેમ કે પેલો ચાઇનીઝ રૂમ આર્ગ્યુમેન્ટ, એનું ખંડન કરવાનો પ્રયાસ કરે છે. અને અંતે એ સિંગ્યુલારિટીની વાત કરે છે.
સિંગ્યુલારિટી?
હા, એક એવો સમય જ્યારે માનવીય બુદ્ધિ અને મશીન બુદ્ધિ એકબીજામાં ભળી જશે. કદાચ આપણે ક્લાઉડ આધારિત નિયોકોર્ટેક્સ દ્વારા આપણી બુદ્ધિને અનેક ભણી વધારી શકીશું. એક મોટો બુદ્ધિનો વિસ્ફોટ થશે.
ખરેખર આ પુસ્તક આપણને ઘણા બધા મૂળભૂત પ્રશ્નો પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે. જો આપણે આખી ચર્ચાના મુખ્ય સંદેશાઓ તારવીએ તો કયા કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
સૌથી પહેલું તો મારા મતે પેલું PRTM પોતે, કે વિચાર એટલે મૂળભૂત રીતે વંશફેલો પેટર્ન ઓળખ. મગજ ભલે જટિલ હોય પણ કદાચ એને સમજી શકાય છે. બીજું, આ વંશવેલોનું મહત્વ. બુદ્ધિ સ્તરોમાં બને છે, સરળથી જટિલ તરફ.
હા, આ તો આપણે રોજબરોજ અનુભવીએ છીએ.
બિલકુલ. જેમ કે આપણે કોઈ નવી ભાષા શીખીએ કે કોઈ કળા શીખીએ, અથવા તો ચાલો ગુજરાતની જ વાત કરીએ તો કોઈ નવી વાનગી બનાવતા શીખીએ, પહેલાં સાદા સ્ટેપ્સ, પછી એને જોડીને આખી પ્રોસેસ, બધું પેટર્ન અને હાયરાર્કી છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે પેલો મન એ સોફ્ટવેર છે વાળો. આપણી ઓળખ આપણા શરીર સાથે નહીં પણ માહિતીની પેટર્ન સાથે જોડાયેલી છે. આ વિચાર આપણા અસ્તિત્વ વિશેની આપણી સમજને જ મૂળમાંથી હલાવી દેશે.
સાચી વાત છે. અને ચોથું, કર્ઝવેલનો પેલો પ્રવેગક વળતરનો નિયમ અને એ AI પર કઈ રીતે લાગુ પડે છે. જે ઝડપે એઆઈ આગળ વધી રહ્યું છે, આપણે રોજિંદા જીવનમાં ફોનથી લઈને બધે જ એનો અનુભવ કરીએ છીએ. એ જોતા પેલું સુપર ઇન્ટેલિજન્સનું ભવિષ્ય કદાચ એટલું દૂર નથી જેટલું આપણે માનીએ છીએ.
અને પાંચમું, ચેતના અને સ્વતંત્ર ઈચ્છા જેવા ગહન ફિલોસોફિકલ લાગતા વિષયોને પણ એક કોમ્પિટિશનલ એટલે કે ગણતરીની દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ. કર્ઝવાઇલ તેમને કોઈ રહસ્ય બનાવી રાખવાને બદલે વૈજ્ઞાનિક રીતે સમજાવવાની કોશિશ કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે અને આ મુદ્દાઓને ટૂંકમાં સમજાવે છે. જેમ કે પહેલો વિચાર, નિયોકોર્ટેક્સનું જે મહાન રહસ્ય છે એ તેની નોંધપાત્ર એકરૂપતામાં છે. તે હજારો અલગ અને વિશિષ્ટ પદ્ધતિઓનો સંગ્રહ નથી, પરંતુ એક જ શક્તિશાળી આલ્ગોરિધમ છે જે વારંવાર પુનરાવર્તિત થાય છે.
એટલે કે જટિલતા પાછળ કદાચ એક સરળ તર્ક છુપાયેલો છે.
બરાબર, અને એને સમજવું એ જ ચાવી છે.
બીજો વિચાર ઓળખ વિશેનો છે, જે મને બહુ ગમ્યો. આપણી ઓળખ એ માહિતીની પેટર્નની સાતત્યતા છે જે આપણા મનની રચના કરે છે. જેમ નદીમાં પાણીના ચોક્કસ અણુઓ સતત બદલાતા રહેશે, પરંતુ પેટર્ન પોતે જ ટકી રહે છે. આ ફરી પેલી સોફ્ટવેરવાળી વાતને મજબૂત કરે છે.
હા, અને ત્રીજો વિચાર ચેતના વિશે. ચેતના એ કોઈ રહસ્યમય અવિભાજ્ય ગુણધર્મ નથી. તે પૂરતી જટિલ સિસ્ટમમાંથી ઉદ્ભવતી ઘટના છે, ખાસ કરીને એક મન જે પોતાનું અને વિશ્વમાં તેના સ્થાનનું મોડેલ બનાવી શકે છે અને પોતાના વિચારો વિશે વિચારી શકે છે.
એટલે કે ચેતના પણ કદાચ ગણતરીનું જ એક પરિણામ છે જે સૈદ્ધાંતિક રીતે મશીનમાં પણ શક્ય બની શકે.
વાહ, બરાબર.
આ બધા વિચારોની આપણા જીવનમાં, આપણા સમાજમાં શું અસર થઈ શકે? શું આ બધી ખાલી થિયરીની વાતો છે કે એનો કોઈ વ્યવહારો ઉપયોગ પણ છે?
ના ના, ચોક્કસપણે વ્યવહારો ઉપયોગ છે. એક તો એઆઈના વિકાસ માટે આ પુસ્તક એક દિશા આપે છે, એક આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટ કહી શકાય, ખાસ કરીને પેલું એજીઆઈ, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ બનાવવા માટે. ડીપ લર્નિંગમાં આપણે જે પ્રગતિ જોઈ રહ્યા છીએ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ વંશવેલો પેટર્ન ઓળખનો વિચાર છે જ.
અને શિક્ષણ ક્ષેત્રે પણ આની અસર થઈ શકે, ખરું ને? જો મગજ આ રીતે પેટર્ન ઓળખીને અને વંશવેવોમાં શીખતું હોય તો આપણે શીખવાની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવી શકીએ. અભ્યાસક્રમને પણ આ સિદ્ધાંત મુજબ કદાચ ગોઠવી શકાય.
બિલકુલ, અને વ્યક્તિગત સ્તરે પણ આપણે આમાંથી ઘણું શીખી શકીએ. જેમ કે કોઈ મોટી સમસ્યા હોય તો તેને નાની, ઓળખી શકાય તેવી પેટર્નમાં તોડીને ઉકેલવાનો પ્રયાસ કરવો, અથવા નવી વસ્તુઓ શીખતી વખતે પહેલાં સરળ પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું. સર્જનાત્મકતા માટે પણ જૂની પેટર્ન વચ્ચે નવા નવા જોડાણો શોધવાનો પ્રયાસ કરવો.
સાચી વાત. અને સાથે સાથે આ પુસ્તક આપણને ભવિષ્યના જે મોટા નૈતિક અને દાર્શનિક પ્રશ્નો આવવાના છે એના માટે પણ તૈયાર કરે છે. જેમ કે સભાન એઆઈના અધિકારો શું હોવા જોઈએ, માઇન્ડ અપલોડિંગની સમાજ પર શું અસર થશે. આ એવા સવાલો છે જેના પર આપણે સૌએ હવે વિચારવું જ પડશે.
આ પુસ્તક વાંચ્યા પછી મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવશાળી રહી એ પેલી નિયોકોર્ટેક્સની એકરૂપતા હતી. વિચાર તો કરો કે ભાષા, સંગીત, ગણિત, તર્ક, આ બધી આટલી જુદી જુદી લાગતી જટિલ ક્ષમતાઓ એ મૂળભૂત રીતે એક જ એલ્ગોરિધમના પુનરાવર્તનથી ઉદ્ભવે છે. આ વિચાર જ કુદરતની રચનાની ભવ્યતા અને એની પાછળ રહેલી સરળતા બતાવે છે.
અને મારા માટે પેલું મન એ સોફ્ટવેર છે અને ઓળખ એ માહિતીની પેટર્ન છે, તે વિચાર સૌથી વધુ રોમાંચક અને, સાચું કહું તો, થોડો ડરામણો પણ છે. એ આપણા અસ્તિત્વની જે મૂળભૂત વ્યાખ્યા છે એને જ પડકારે છે. જો આપણી ઓળખ ટ્રાન્સફર થઈ શકે, કોપી થઈ શકે, તો પછી હું કોણ છું? કર્ઝવેલ ભવિષ્યનું જે ચિત્ર દોરે છે, જ્યાં માનવીય અને મશીન બુદ્ધિ એકબીજામાં ભળી જાય છે, તે અત્યારે તો કલ્પના જેવું લાગે છે, પણ એમના તર્ક મુજબ એ અનિવાર્ય છે. શું આપણે ખરેખર એ ભવિષ્ય માટે તૈયાર છીએ? આ એક મોટો પ્રશ્ન છે.
બરાબર, અને આ પુસ્તક આપણને કદાચ એ ભવિષ્ય વિશે વિચારવા અને તેને યોગ્ય રીતે આકાર આપવા માટેનું એક સાધન પૂરું પાડે છે. એ આપણને આપણા પોતાના મન અને આપણી ટેકનોલોજી બંનેની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે ચોક્કસ પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે કર્ઝવેલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.